ટ્રેક નંબર 11 સાચા દેવગુરુ શાસ્ત્ર વિશે. સાચા દેવગુરુ શાસ્ત્ર જ સમ્યક દર્શનનો નિમિત્ત થઈ શકે. જો સાચા દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ ન સમજીએ તો ક્યાંક કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રના ફંડામાં ફસાઈ જઈએ અને ભવ ભ્રમણ વધી જાય. તો ચાલો સાંભળીએ ભગવતી માતા પૂજ્ય શ્રી ચંપાબેનના શ્રી મુખેથી સાચા દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ.
ચત્તારી શરણમ પૌજામી, અરહંતા શરણમ પૌજામી, સિદ્ધા શરણમ પૌજામી, સાહુ શરણમ પૌજામી, કેવડી પણ તો ધનુ શરણમ પૌજામી, ચાર શરણ ચાર મંગળ ચાર ઉત્તમ કરે જે ભવસાગર માં કરે તે સકળ
ઓમકારબિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયંતિ યોગિનં કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ.
બધા દેવ પૂરા થઈ ગયેલા એના નમૂના છે બધા, કે ભગવાન અંદર ઠરી જાય ત્યારે આવા હોય એની આ મુદ્રા ને સ્થાપન કરે દેવ છે બધા. ગુરુ સાધના કરે ગુરુ કહેવાય. દેવ ને કઈ સાધના કરવાની નથી, બસ અંદર માં લીન થઈ ગયું. એમને આહાર નથી હોતો, કઈ નથી, આહાર નો વિકલ્પ નથી, બસ અંદર થઈ ગયું. એનું શરીર એવું થઈ જાય કે એને આહાર ની જરૂર જ પડતી નથી, એવું શરીર થઈ જાય. આહાર વગર ટકી જાય એવું શરીર થઈ જાય. ભગવાન બધું અંદર કોઈ વિકલ્પ નથી રહેતો, સાક્ષાત ભગવાન બિરાજે વિજય છે. બસ અંદર થઈ ગયા, આહાર નથી, કાંઈ નથી, નીચે જમીન ઉપર હાલતા નથી. હાલવાનો વિકલ્પ વિશ્વાસ ઉદય આવે તો વળી હલાઈ જાય, ફલાઈ જાય. વિકલ્પ બોલવાનો વિકલ્પ નથી, વિશ્વાસ જાય. આ રૂપી દ્રવ્ય છે એની ધ્વનિ છૂટે છૂટે છે, ઈચ્છા નથી કોઈ દેવ. સેવકના ભાગે, મનુષ્યના ભાગ, લોકોના ભાગથી ધ્વનિ છૂટે, ઈચ્છા કોઈ જતી નથી. સાધકોને અમુક વિકલ્પ થઈ છે, મુનિઓને આચરણ કે આ ધર્મ પામે, આને સમજાય, એવા બધા વિકલ્પ. દેવને વિચરાગને કાંઈ વિકલ્પ નથી, તો સહજ ધ્વનિ છૂટે તો છૂટે. તો માણસો બોલે એમ બોલતા નથી, એની ધ્વનિ ઓમ ધ્વનિ ચૂકી, એમાં એવો કઈક અતિશય હોય છે કે બધા સમજી જાય છે. એવું હોય છે
માતાજી, બારંવાર આપ કહેતી કે દેવગુરુ શાસ્ત્રી સમીપતા રખે તો અંદર જાને કા અવકાશ હૈ.
દેવગુરુ શાસ્ત્ર જિસકા હૃદય મેં રહેતા હૈ ઉસકી ભાવના રહેતી હૈ કે મેરે દેવગુરુ શાસ્ત્ર કા સાનિધ્ય હો. કારણ જિસકો આત્મા કી રુચિ હોવે એસી ભી રુચિ હોતા મેરે ગુરુ કા સાનિધ્ય હો, દેવ કા હો, એ શાસ્ત્ર યથાર્થ મેં કેસે શાસ્ત્ર કા ભી હો, એસે શ્રવણ મનન કા બસ એસી ભાવના રહેતી હૈ. પીછે સંયોગ બને યા ન બને કોઈ બહાર કી બાત હૈ, પણ એસી ભાવના બહુ રહેતી હૈ કે સાનિધ્ય મેરે હો. કારણ કે જિસકો આત્મા રુચે ઇસકો ઇસકા સાધને વાલા ઉપર ભી આદર આતા હૈ. ગુરુ સાધક દશા સાધતા હૈ, દેવ પૂર્ણ હો ગયા इसलिए जिसने इसकी साधना प्रकट करी इसका ऊपर इसको बहुत आदर देता है, कारण कि अपनी रुचि है तो अपने को नहीं होता, जिसने प्रकट किया इसके ऊपर बहुत आदर रहता है। इसलिए ध्येय आत्मा का है और देव गुरु शास्त्र का सानिध्य की भावना में आत्मा को कैसे पहचानो, कि जिसने पहचाना हो इसका ऊपर आदर आता है जिसको आत्मा की रुचि होती है।
भगवान का द्रव गुण पर्याय का पहचान में तो अपना द्रव गुण पर्याय का पहचान आवे तो वहाँ पर वही शर्त लग जाएगी स्वानुभव दिन अनंत बार भगवान के दर्शन करने गए, सुन गए, साक्षात कर लिया, लेकिन अंतर्दृष्टि और अनुभव बिना दर्शन नहीं हुआ।
भीतर में भगवान का द्रव क्या है, इसका क्या करता है, इसकी स्वानुभूति भगवान वितराग दशा प्रकट करी, वो पहचाना नहीं और बाहर से दर्शन कर लिया। जो यथार्थ पहचान करे तो अपने द्रव्य गुण पर्याय को पहचान लेते हैं।
भगवान का तो पर द्रव्य गुण पर्याय उनकी पहचान करने में तो उपयोग की तो पर सम्मुखता रहती है, फिर अपनी पहचान के लिए तो वापस स्व सम्मुखता का जोर हो।
दृष्टि को अपने को देना है तो निमित्त उपादान का संबंध है, इसलिए शास्त्र में सके है कि निमित्त और उपादान का संबंध है। भगवान तरफ लक्ष्य करके अपने तरफ जाता है तो लक्ष्य छूट जाता है भगवान तरफ का, स्व सम्मुखता हो जाती है। भगवान तरफ का राग छूट जाए और अपने तरफ अपनी श्रद्धा हो तब अपने को पहचान ले। राग तो वितराग दशा हो तब तक रहता है, भेद ज्ञान होता है। भगवान तरफ राग और मैं भिन्न हूँ ऐसा भेद ज्ञान हो जाता है।
भगवान को तो प्रत्यक्ष आत्मा के प्रदेश वगैरह अनुभव में जानने में पारमार्थिक आदि प्रत्यक्ष लगते हैं, उनसे तो केवल ज्ञान हो जाने चाहिए ज्यादा, लेकिन अपने तो स्वानुभव के काल में आत्मा के प्रदेश आदि का इसे प्रत्यक्ष रूप
भगवान को तो केवल ज्ञान है, इसलिए प्रत्यक्ष जानते हैं जी। प्रदेश और सब द्रव्यों पर सबको प्रत्यक्ष जानते है, लोका लोग सब तो प्रत्यक्ष स्वानुभव के काल में और वेदन प्रत्यक्ष है, अपना स्वानुभव प्रत्यक्ष है, प्रदेश इसको प्रत्यक्ष नहीं आता है, तो अनुभव प्रत्यक्ष है ने? अपना आनंद और स्वानुभूति प्रत्यक्ष है।
भगवान पहला पोतना आत्मा ने द्रव्य पहला जानता मारा मत बेटो
पहला एवं साधना करी हुई અમુક હોય છે, પછી મુનિ દશામાં વિશેષ એનું દ્રવ્ય તો કઈ અશુદ્ધ થયું નથી, એ તો એમ જ છે, પણ ગ્રસ્તાશ્રમ અને ભેદના ની ધારા આવતી જુદા ને જુદા, ન્યારા ને ન્યારા, કોઈ લેપ લાગતો નથી, એવા અંદર થી ન્યારા હોય છે, અંદર સ્વરૂપમાં છે, બહાર દેખાય પણ એ સ્વરૂપમાં છે, એવી રીતે વર્તતા હોય છે, અલ્પ એને અસ્થિરતા હોય છે, અલ્પ વિકલ્પ એવા હોય છે, મુનિ દશા થાય તો બધું છૂટી જાય, એક બહુ જ અલ્પ રહે છે, ક્ષણે અંતરમાં સમાયેલા હોય છે, મોટે ભાગે બહાર આવીને જાય, પછી તો કેવળ ના થાય કે બહાર જ ના, પેલા આવી સાધના કરે તે અરિહંત થાય છે।
પહેલેથી એકદમ નક્કી થઈ ગયું પહેલી ભૂમિકાથી કે હું મારા ક્ષેત્રમાં છું, મારા સ્વભાવમાં છું, મારા કાળમાં છું, મારા સત્તામાં છું,
એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કોઈ પરદ્રવ્ય રૂપે ત્યાં નથી, ઉદ્ગત રૂપે પોતે થતો નથી, શરીર રૂપે હું થયો નથી, શરીર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઉદ્ગત ના કર્મ ના એનામાં છે, મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ મારામાં છે, મારું ક્ષેત્ર મારામાં, મારું પર્યાય મારામાં, મારા ભાવો મારામાં, હું દ્રવ્ય મારામાં, કોઈ રૂપે હું છો નથી, પણ વર્તમાન પરિણતિ વર્તમાન સમયની પરિણતિ પુરુષાર્થની મંદતાને લઈને અશુદ્ધતા થાય છે, પણ હું મારા દ્રવ્યનો નાશ થયો નથી, નિગમમાં જાય તોય પણ દ્રવ્ય તો એવું ને એવું છે, કોઈનું દ્રવ્ય નાશ પામતું નથી, પર દ્રવ્ય રૂપે કોઈ થતું નથી, પોતે પોતા રૂપે જ રહે છે,
જયપુરમાં જૈનમાં હશે, સરોજને મહિના વગર પણ ચાલતું નથી, પણ સરોજને બેસાડવા કેવી રીતે આપે તો જોયા છે તો કઈ
પોતે નક્કી કરવું જોઈએ, સર્વજ્ઞ તો જગતમાં હોય છે, સર્વજ્ઞ સ્વભાવ આત્માનો છે, જે પૂર્ણ દશા જેને પ્રગટ થાય અને સર્વજ્ઞ અને પૂર્ણ જ્ઞાન પ્રગટ થયા વગર રહેતું નથી. પૂર્ણ સાધના જે કરે, જે જ્ઞાન જ્ઞાન સ્વભાવે આત્મા છે, જ્ઞાન એવું છે કે જે અનંતને જાણે. જ્ઞાનમાં કઈ અપૂર્ણતા ન હોય કે આટલું જાણે ને આટલું ન જાણે, એવું તો હોય નહીં. આ જ્ઞાયક સ્વભાવ આત્મા તે પૂર્ણતાથી ભરેલો છે. જેને પૂર્ણ સાધના પ્રગટ થઈને પૂર્ણ કૃતકૃત્ય દશા થાય, એની જ્ઞાન દશા પૂર્ણ થઈ જાય છે. એમાં કઈ અધૂરા સ્થિતિ નથી. એક સમયમાં લોકાલોકને જાણે એવી સાધના કરતા કરતા એવી વિતરાગ દશા પ્રગટ થાય, એમાં પૂર્ણ દશા પ્રગટ થાય કે જે સર્વજ્ઞતા, કે એક સમયની અંદર આખા લોકાલોકને જાણે, પોતાને જાણે છે અને બીજાને, અનંત દ્રવ્યોને, અનંત આત્માને, અનંત ઉદળને, એના ભૂત વર્તમાન ભવિષ્ય બધાને એક સમયમાં જાણે, એવું જ્ઞાનનું કોઈ અપૂરો અચિંત સામર્થ્ય, એવી સર્વજ્ઞતા જગતમાં હોય છે. ને એવા સર્વજ્ઞ સ્વભાવ પ્રગટેલા મહાવિદય ક્ષેત્રમાં તીર્થંકર ભગવાનો, કેવડી ભગવાનો વિચરી રહ્યા છે. અત્યારે પંચમ કાળમાં એ સર્વજ્ઞતા જોવામાં આવતી નથી. મહાવિદય ક્ષેત્રમાં સાક્ષાત તીર્થંકર ભગવાન, સિમંદર ભગવાન આદિ વિશ્વ ભગવાન અને કેવળ મુનિ ભગવાન તો વિચરી રહ્યા છે. સર્વજ્ઞતા પૂર્ણ જ્ઞાન જેને પ્રગટ થાય છે, જે મુનિ દશામાં અને પૂર્ણ સાધના કરે અને કેવળ જ્ઞાન અવશ્ય પ્રગટ થયા વગર રહેતું, તેની સાધના પૂર્ણ થાય પછી એની જ્ઞાન દશા પણ પૂર્ણ થઈ જાય છે. આખી આત્મા વિતરાગ થાય એટલે પૂર્ણ સ્વભાવ પ્રગટ થઈ જાય છે. અનંત અનંત જેને કોઈ મર્યાદા કે સીમા હોતી નથી, એવું અમર્યાદિત જ્ઞાન આત્મામાંથી પ્રગટ, કે એક સમયની અંદર જે બધું જાણી શકે છે, પોતાને જાણે છે ને બીજાને પણ જાણે છે.
સમય દર્શન ત્યાં પેલા તો સર્વજ્ઞને ઓઘે ઓઘે માનવા જેવું લાગે છે.
ઓઘે ઓઘે વિચારથી જાણી શકે. સમ્યક દર્શનમાં તો એ પોતે યથાર્થ સ્થિત કરે કે હું સર્વજ્ઞ સ્વભાવી આત્મા જ છું અને મારી પૂર્ણ સ્વભાવ મારા આત્માનો છે અને એ પ્રગટ થઈ શકે. તો ત્યાર પહેલા રૂચિવાળો પણ એ વિચાર કરીને સમજી શકે. ઓઘે ઓઘી ગુરુદેવ માર્ગ બતાવ્યો. એને વિચારથી જેમ નક્કી કરે છે કે આત્મ સ્વભાવ કોઈક જુદો, સમ્યક દર્શન કોઈક જુદી વસ્તુ, એમ કેવળ જ્ઞાનને પણ એ વિચારથી નક્કી કરી શકે. ઓઘે ઓઘે ને વિચારથી, યુક્તિથી, દલીલથી નક્કી કરી શકે છે કે સર્વજ્ઞતા જગતમાં છે. વિચાર કરવા શાસ્ત્ર દ્રષ્ટાંતમાં કે સર્વજ્ઞ નથી એમ કઈ રીતે તે નક્કી કરે? નથી નક્કી ક્યાંથી કરે? તને કઈ સર્વજ્ઞતા સર્વજ્ઞ છે જગતમાં. સર્વજ્ઞ સ્વભાવ આત્માનો છે અને એક આત્મા જે જ્ઞાન સ્વભાવ એ આત્મા એ પૂર્ણને કેમ ન જાણે? જેનો સ્વભાવ જ જાણવાનો છે એમાં નહીં જાણવું આવતું જ નથી. જે જાણવાના સ્વભાવ વાળો છે એ પૂર્ણ આરાધના કરે તો પૂર્ણ જાણે છે, એમાં નહીં જાણવું એવું આવતું જ નથી. જે જાણે એ પૂર્ણ જાણે, એને સીમા મર્યાદા હોતી નથી. સીમા હોતી નથી, સ્વભાવ અમર્યાદિત છે. જ્ઞાન સ્વભાવ જેના જે સ્વભાવ હોય એ સ્વભાવ અમર્યાદિત હોય છે. દર્શન કરતા પ્રતીત થાય અત્યારે સર્વજ્ઞના દર્શન, સાક્ષાત દર્શન થવા પંચમ કારણો છે. જીનેન્દ્ર ભગવાનના પ્રતિમાને એ દર્શન છે. સાક્ષાત દર્શન એ તો એક પ્રતીકનું કારણ બને, પણ એ ન હોય ત્યારે પોતે વિચાર રૂચિથી અને વિચારથી નક્કી કરી શકે. ભગવાનના દર્શન એ તો એક પ્રતીકનું કારણ બને છે. પોતે પુરુષાર્થ કરે તો એ ભગવાનના દર્શન એ તો કોઈ અપૂર્વ વાત છે. સાક્ષાત ભગવાનના દર્શન કરવાનું દેવ જે વિતરાગ થઈ ગયા છે, જે જગતથી જુદા, જેની જ્ઞાન દશા પ્રગટ થઈ ગઈ છે, વિતરાગ દશા, જેની મુદ્રા જુદી થઈ જાય, જેની હાર જુદી થઈ જાય, જેની વાણી જુદી થઈ જાય, જે જગતથી જુદા જ છે, એના દર્શન તો કોઈ અપૂર્વ વસ્તુ છે. તો પ્રતિકનું કારણ થાય વિતરાગ દશા, જે વિતરાગ અંતર આત્મામાં પરિણમી રહી છે, જેને બહાર જોવાનું કાંઈ નથી, જેની મુદ્રા જુદી, જેની વાણી ભેદરૂપ નીકળતો એ અભેદ ઓમ ધ્વની નીકળે છે, જેની હાલ જુદી થઈ જાય, એટલે જુદું જગત થી ન્યારા થવા નીકળી જાય.
દુઃખ અગ આકો પૂર્ણ
વાણી જે દિવ્ય ધ્વનિ છે, ઓમ ધ્વનિ છે, આપણે તો ઓમ તો પૂજ્ય છે, ઓમ ને આપણે નીચું ને લખી શકે, ઓમ તો પૂજ્ય, ઓમ તો બધામાં ચાલે જ છે, એ તો ભગવાનની વાણી છે, એ તો એ પ્રવાહ છે બધામાં એમ હવે, પણ આપણે તો એ લોકો બહુ નથી સમજતા, પણ પ્રચાર બધે દેવાળીનો છે એમ, ઓમ નો પ્રચાર ભગવાન જયારે બિરાજતા હોય ત્યારે તો દરેક લોકો માનતા હોય, ભગવાન હોય છે બધા જૈન ધર્મ ને સ્વીકારતા હોય છે, તો એવી રહી જાય કે દરેક માં પ્રચાર એનો રહી જાય, એવું થઈ જાય પ્રવાહ રૂપે, કેટલાક ઓમ માં સમજે ન સમજે પણ ઓમ નો પ્રચાર છે, પ્રવાહ રૂપે થઈ જાય, ભગવાન ધોક માર્ગ એની વાણી થી સમજે સમી જાય, બોલે નહીં કહ્યું, હા એવો અતિશય છે, દરેક પોતપોતાની ભાષામાં સમજી લે, ઓમ ધ્વનિ એમાં અમુક પ્રકારે માર્ગથી એવા માર્ગથી રૂપે થાય, પણ બધા પાછા પોતાની દેશ ભાષામાં સમજી લે, બોલ ઓમ ધ્વનિ પછી એના અપેક્ષા માર્ગથી હોય, પણ અચ્છા દેશ બધા સૌની ભાષામાં સમજે, ભગવાન ના વાણીમાં અતિશય એકાક્ષરી વાણી હોય તો એ બધા સમજી લે. ગતિ ઓમ ધ્વનિ એમના અતિશય છે વાણીમાં, બધા એમની ભાષામાં બધા સમજે, દરેક ની ભાષામાં દરેક સમજી લે, અને ઓમ માંથી સંસ્કૃત અને માગધીને એવી ભાષા દેવો રચે છે, માગધીને સમજે એમાંથી દરેક મનુષ્ય પોતાની ભાષામાં સમજી લે, દરેક પોતપોતાની ભાષામાં સમજે, એમ નીકળે ઓમ ધ્વનિ અને માગધી ને ઊંચી ભાષા હોય નીકળે છે, ઓમ ધ્વનિ નીકળે છે ને એમ દરેક સમજી જાય છે, એક સરખ હોય અને એમાં જુદી જુદી જાતના સુર આવતો હોય, ભગવાન કેવળ જ્ઞાન પાણી ધ્વની છૂટું બીજો માર્ગ ન ચાલે, કોક ને સમજાય ન સમજાય પણ વાળો ન ચાલે, વાડા ન ચાલે, એક જ માર્ગ ભગવાન જ્યાં વિચારતા હોય, કેવળ જ્ઞાને વિચરે પણ મહાવિદેશ્વર પણ માર્ગ એક જ યાદ કરતા, ભગવાન મહાવીર ક્ષેત્ર માં દિવ્ય ધ્વની વરસાવ, જેવું બનવાનું હોય જે બન્યું હોય જે દર્શન કરતો,
સામાન્ય જીવો જે સાંભળતા સ્ત્રીઓ એને ઓછું સમજે છે, એવું છે કે
સમજતા ભગવાન કે એમ સમજે છે, પણ એની શક્તિ સૌની હોય એ પ્રમાણે સમજે, એ પ્રમાણે ગ્રહણ કરે, વાત એ ભગવાનની ઘણી અપેક્ષાથી વાત આવતી હોય, એની જેની શક્તિ હોય એ પ્રમાણે સમજે છે, એ પ્રશ્ન તો અમુક દિવ્ય ધ્વનિ નો કાળ હોય ત્યારે નહીં, પણ બીજા પ્રસંગોમાં એક ખાસ પ્રશ્ન પૂછે છે, બીજા પ્રશ્ન નથી પૂછતા. કોઈ ગણધર, કોઈ મુનિ, કોઈ ચક્રવર્તી, કોઈ એવા રાજા, એવું કઈ એવા પ્રશ્ન. બીજા નથી તો એને પ્રશ્ન આવે તેના સમાધાન જ આવી જાય. પ્રશ્ન પૂછવાનું રહે જ નહીં. જેને જે વિકલ્પ ઉઠે પ્રશ્ન ભગવાનની વાણીમાં આવી જાય બધું, એનો પ્રશ્નનું સમાધાન જ થઈ જાય. દિવ્ય ધ્વનિમાં બધું આવી જાય. જેને જે પ્રશ્ન વિકલ્પ ઉઠે બધું આવી જાય. અહીં ગુરુદેવની વાણી કેવી હતી? એમની વાણીની અંદર જેને પ્રશ્નો જે ઉઠતા હોય એ ગુરુદેવની વાણીમાં આવી જતું. બોલે ભગવાનની દિવ્ય ધ્વનિ, જેને પ્રશ્ન ઉઠતા હોય ને બધું ભગવાનની વાણીમાં સમાધાન આવી જાય. બધા પ્રશ્ન કરવા જેવું રહે નહીં કોઈને.
પ્રશ્ન ઇન્દ્ર મહારાજ પૂછે, જવાબ એ બધું અમને સંભળાય, આ સામાન્ય જીવને પણ સંભળાય કે ઇન્દ્રજીને સંભળાય
નહીં? બધાને સમજાય, સંભળાય.
એ જે પ્રશ્નનો જવાબ હોય બીજા જીવોને પણ આવે,
સંભળાય ખરો, સંભળાય. ગ્રહણ એની શક્તિ પ્રમાણે.
અને એનો સમય જુદો જુદો હોય પ્રશ્નનો અને વ્યાખ્યાનનો, દાખલા તરીકે 14 પૂર્વ 12 નો એનો જુદો જુદો સમય.
દિવ્ય ધ્વનિ ને વડે દિવ્ય ધ્વનિ છૂટા કરે, એના વચ્ચે કોઈ પ્રશ્ન પૂછે. ભગવાન ઈચ્છા ક્યાં છે? સહજ વાણી છૂટ્યા કરે. ઈચ્છા વગર દિવ્ય ધ્વનિ નો કાળ હોય ત્યારે દિવ્ય ધ્વનિ છૂટા કરે. પ્રશ્ન તો જેને ફોન હોય એનો પ્રશ્ન કરે ને વાણી જવાબ આવે છે. ઘણાને તો મોટે ભાગે સમાધાન જ થઈ જાય છે, પ્રશ્ન ઉઠવાનું રહેતો નથી.
મુખ્ય
જે મુક્તિ નો માર્ગ છે ભગવાનની વાણી, બધું આવે, બધું ચૌદ બ્રહ્માંડ નું સ્વરૂપ બધું જ આવે ભગવાન, બધું આવે. દ્રવ્યનો યોગ, ચરણનો યોગ, અધ્યાત્મ બધું જ આવે, કરણાનો યોગ બધું, કઈ ઓછું ના આવે, બધું જ આવે. એમાં મુખ્ય શું છે, મુક્તિ નો માર્ગ શું છે, બધું પૂરેપૂરું ભગવાનની વાણીમાં આવે. એક સાથે આવે છે બધું. ભગવાનનો આશય શું સમજી લેજે, મુખ્યતાપૂર્વક બધું આવે. ભગવાનની વાણીમાં ઘણું આવે છે, ગ્રહણ થતું નથી. ભગવાનની વાણીમાં 14 બ્રહ્માંડનું સ્વરૂપ બધું આવે. ગણધર ને બધા એમ કે પ્રભુ તમારી દિવ્ય ધ્વનિ ને હું પહોંચી શકતો નથી, એને 14 પૂર્વનું જ્ઞાન કહે. પ્રભુ ક્યાં મારું જ્ઞાન ને ક્યાં તમારું જ્ઞાન, ક્યાં તમારી વાણી, હું તમારી તમારા ગહન રસો ને હું પહોંચી શકશો એ પણ એમ કે છે. તમારી અપૂર્વ વાણી ને હું પહોંચી શકતો નથી એમ ગણધર, ઇન્દ્રો, મુનિન્દ્રો બધા એમ કે છે. સામાન્ય તો શું, પણ એ બધા શક્તિશાળી હોય બધા એમ કે છે. પ્રભુ ક્યાં તમારું જ્ઞાન એક સમયમાં લોકાલોકને જાણનારું, એમાં જે દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ લોકાલોકને એક સમયમાં જાણો છો, અનંતા દ્રવ્યો, અનંતા દ્રવ્યના ગુણ પર્યાયો, સ્વ અને પર બધાને એક સમયમાં જાણો, ગયો કાળ, વર્તમાન કાળ, ભવિષ્ય કાળ બધું એક સમયમાં તમારી વાણીમાં આવે, એ તમારી એક સમયની વાણીને આ જ્ઞાનમાં, આ ક્ષયક્ષમ જ્ઞાનમાં પકડી શકતાનો અપૂર્વ વાણી પ્રભુ હું તમને પહોંચી શકતો નથી એમ કે છે. અમારું આ અલ્પ જ્ઞાન તમારી તમારો અપૂર્વ વાણી ગહનતાથી ભરેલી અમે નથી પહોંચી. ગ્રંથને પૂરું શ્રુત જ્ઞાન પ્રચુ હોય છે તો પણ એમ કે છે. એને આનંદ આવે પ્રભુની દિવ્ય વાણી કોઈ અપૂર્વ કહી દે, અપૂર્વતા ભરેલી, ભગવાન અગાધ રહસ્યથી ભરેલી વાણી, કોઈ આત્માનો ચમત્કાર બતાવનારી, ચૈતન્યનું સ્વરૂપ બતાવનારી કોઈ અપૂર્વ વાણી, એને મહિમા, અપૂર્વ મહિમા આવે. અહીં ગુરુદેવની વાણીમાં બધા કેમ સરખું પકડી શકતા હતા? તો ગુરુદેવની વાણીમાં બધાને આશ્ચર્ય થતું અને મહિમા આવતી. જે જીવ કઈ નહોતા સમજતા, જે અજાણા કોક આવીને બેસે તો આ કઈક વાણી જુદી છે એમ આશ્ચર્ય થતું. બધા સરખું સમજી નહીં તો બધાને આશ્ચર્ય થતું. આ તો ભગવાનની વાણી છે. એ સમયમાં લોકાલોકને જાણનારું જ્ઞાન એમાંથી એની ભૂમિકા, જે એક સમયમાં જાણનારું જે કેવળ જ્ઞાન એમાંથી જે દિવ્ય ધ્વનિ જે પરિણમીને છૂટે છે એ વાણીની શું વાત. બધાને એકદમ આશ્ચર્ય બને. જગતથી જુદા કોઈ અલૌકિક એની લાગે. વાણી અભેદ ભેદ પડી પડ્યા વગર નીકળે છે. જગત થી જુદી જ વાણી. બધા ક્રમસર બોલતા, ક્રમ પડતો નથી. એક સાથે ગાઢ સ્વરૂપને કહેનારી ભગવાન જુદા, એમની વાણી જુદી, બધું જુદું. કઈ ઈચ્છાપૂર્વક નીકળતી નથી. બધા મુગ્ધ થઈ જાય છે, મુગ્ધ થઈને સાંભળે છે બધો. એક સમયમાં ભગવાન જાણે છે. વાણીમાં જે આવે છે એ ઘણું સ્વરૂપ આવે છે, તો જે પૂરેપૂરું આવે છે. પણ તો આત્મા જુદો ને વાણી જુદી છે, તો એનું રહસ્ય બધું આવી જાય છે. તો બ્રહ્માંડ અધૂરું કઈ રહેતું નથી, પૂરું આવી જાય છે. પણ આત્મા જુદો છે ને વાણી જુદી છે. વાણીમાં આવે છે પૂરું, પણ તો એમાં જે ચેતનમાં ભરેલું હોય બધું એ કઈ વાણીમાં નથી આવતું. એ કઈ અનુભવ પૂર્વક ની જે અંદર એમની ભગવાનની અનુભૂતિ, કેવળ જ્ઞાન પૂર્વક ની જે ઊંડું જે સમુદ્ર દરિયા ભર્યા છે એ બધું કઈ વાણીમાં એમ કઈ આવે છે તોય પણ અનંત આવે છે. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શકાય નહીં, પણ તે શ્રી ભગવાન અંદર અનુભવ જે કેવળ જ્ઞાન સ્વરૂપ પ્રમાણતા પૂરી છે એ કઈ ચૈતન આખો ઉછળીને વાણીમાં નથી આવતો. તો પણ પૂરું આવે છે કે અધૂરું નથી રહેતું. કઈ આવે છે બધું પૂરું આવે છે, પણ એનું કઈ ચૈતન્ય તળ એમાં નથી આવી જતું. એનું રહસ્ય બધું આવી જાય છે. એ કઈ વાણીમાં આવે, વાણી ને બે જુદી વસ્તુ છે. એ કઈ દેખાડી શકાતું નથી. તો પણ એની આશ્ચર્ય ને એની તો પણ દેખાડે છે એમ કે નથી દે. તો પણ ભગવાન ની વાણી છે, બ્રહ્માંડ નું સ્વરૂપ દેખાય, મુક્તિ નો માર્ગ દેખાડે, ચૈતન્ય ના ચમત્કારો દેખાડે. ચૈતન્ય કોઈ અપૂર્વ વસ્તુ છે, ચેતન બધું દેખાડે. ભગવાન ની વાણી સાંભળીને ઘણા મુનિઓ કેવળ જ્ઞાન પામી જાય છે. કોઈ કઈ અંદર મુનિ થઈ જાય છે, સમ્યક દ્રષ્ટિ, કેટલાક સમુસરણ અને સમુસરણ થઈ જાય છે, અંતર મૃતમાં થઈ જાય છે. નિમિત્ત ઉપાદાન ભગવાન ની વાણી એવી જોરદાર છે કે એકદમ થઈ જાય છે. તો પણ ભગવાન ની વાણી ની એવી મહિમા છે, તને એમને આશ્ચર્ય પોતાને લાગતું છે. આમાં ઘણું કેવું છે આચાર્ય, પછી પોતે આ કરે. તો પણ એમની વાણીમાં ઘણું આવતું હતું. બુદ્ધે બધા ઓ આમાં આચાર્યને ઘણું ઓહો આમાં તો ઘણું છે, તો પણ તો એમને જેને કઈક એવું બધું જેને અંદર રહેતો હોય તો પણ ઘણું આવતું હતું. બે દ્રવ્ય જુદા છે, ચૈતન અને વાણી. કેવળ જ્ઞાન પામી જાય છે, કેટલા મુનિઓ થઈ જાય છે, કેટલા શ્રાવકો થઈ જાય, કેટલા સમ્યક દ્રષ્ટિ, કેટલા લાખો લાખો. કેવળ જ્ઞાની અમુક સંખ્યા આવે છે, મુનિઓ ની અમુક, શ્રાવકો ની તો કેટલી સંખ્યા. ધર્મ કાળ વર્તતો હોય છે. ભગવાન નું બોલવાનું જુદું, ભગવાન નું હાલવાનું જુદું, જગત થી જુદા. ઉપયોગ તો અંદર જામી ગયું સ્વરૂપ, અંદર બેસે છે બધું, ઇન્દ્રો રચે સિંહાસન કમળ બધું, તો ભગવાન તો અંદર અંદર હોય છે. આશ્ચર્યકારી પૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ એટલે બધું એનું જુદું થઈ જાય છે, જગત થી જુદું થઈ જાય છે. વિતરાગ દશામાં જ્યાં એક વિકલ્પ પણ નથી, કોઈ જાતની ઈચ્છા નથી, કઈ નથી, ઈચ્છા વગર ધ્વનિ માત્ર છૂટે છે, એ દિવ્ય ધ્વનિ ભગવાનની છૂટે છે. જેમાં ભગવાને પૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાન પ્રગટ થયું એવી દશા છે, એની સાથે રહેલી જે ભાષાની ભરેંતી છે, આખા લોકાલોકને દેખાડનારી એવી દિવ્ય ધ્વનિ ભગવાનની, લોકાલોકનું સ્વરૂપ જેમાં આવે છે એ દિવ્ય ધ્વનિ, એમાં ભગવાન કઈ ઈચ્છાપૂર્વક બોલતા નથી, એને કોઈ વિકલ્પ નથી, સહજ ધ્વનિ છૂટે છે, અંદર એકાક્ષરી ધ્વનિ નીકળે છે. એમાં બધા એવા અતિશયો હોય છે કે એમાં બધા સમજી જાય છે કે ભગવાન શું કહી રહ્યા છે. એની યોગ્યતા વિશેષ હોય છે, એ વિશેષ અંતર થી જ્ઞાન ને પ્રગટ કરે છે, વિશેષ અંતર થી રહસ્ય ગ્રહણ કરે છે, બીજા કરતા વધારે ગ્રહણ કરે છે. એનું સૂક્ષ્મ જ્ઞાન એવી જાતનું હોય છે કે બધું ગ્રહણ કરે, સૂક્ષ્મ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી ગ્રહણ કરે છે. બાકી ભગવાનની ધ્વનિ તો પૂર્ણ છે, એ પણ કે છે ભગવાન તમારી ધ્વનિને પહોંચી શકતું નથી. દિવ્ય ધ્વનિનું જ્યાં જો રહસ્ય ગુણધર્મ યોગ્યતા હોય છે સમજવાની, બીજા બધાને યથાશક્તિ સમજી છે બધો. નિરક્ષરી એટલે એક અક્ષર હોય એટલે નિરક્ષરી કહેવાય છે, આવો બધા સમજી જાય છે, એમાં અતિશય હોય છે. અંતર માં રચના કરે છે, બહાર થી લખીને નહીં, અંતર માં એવી લબ્ધિ પ્રગટે છે, મતિ શ્રુત ને એવી લબ્ધિ પ્રગટે છે, અંતર માં એવી રચના કરે છે. અંતર શ્રુત જ્ઞાન ના જેટલું સ્વરૂપ હોય એ પ્રમાણે એને શબ્દોમાં ભાવ ભાવ ગ્રહણ કરીને રચના કરે છે. અંતરમાં રચના કરે છે, શાસ્ત્ર ની રચના એ વખતે તો હાથેથી લખવાનું બહુ નહોતું, અંતરમાંથી બધા ગ્રહણ કરે છે. મન થી ફેરવી જાય, ઉપદેશ માં બોલે એ કઈ બાર અંગની રચના લખી લખાતી નથી, એના મૂળ સૂત્ર હોય તો મેં લખી લખી શકાતી નથી. સંપૂર્ણ છે ઓમ ધ્વનિમાં, સંપૂર્ણ જ આવે છે. સંપૂર્ણ રહસ્ય ભગવાન જે કેવળ જ્ઞાન પ્રગટ થયું એને ભાવસ્મૃત કહેવાય, પણ એ કેવળ જ્ઞાની ભૂમિકામાં ઉભેલા ભગવાન એની વાણી કેવળ જ્ઞાને છે. કેવળ જ્ઞાન લોકલોક જૈન છે, એ ભાવસ્મૃત ખરી રીતે શ્રુત જ્ઞાન અધુરા જ્ઞાન તે વાણી નથી આવતી, એને શ્રુત જ્ઞાને કહેવાય છે. શ્રુત જ્ઞાનથી નથી આવતું, કેવળ જ્ઞાનમાં ઉભેલા ભગવાન એની વાણી કેવળના લોકલોક ને પ્રકાશના જે કેવળ જ્ઞાન છે એ પ્રમાણે જેની દિવ્ય ધ્વનિમાં અનંત રહસ્ય આવે છે. ભાવશ્રુત ભગવાન ની વાણીમાં ભાવશ્રુત આવે છે એમ કહેવાય, પણ કેવળ જ્ઞાન પ્રગટ થયું ને ઓમ ધ્વનિમાં બધું પૂરું જ આવે છે. બધું
હા
એમ કહેવાય, બાકી કેવળ જ્ઞાન વાણી કેવળ જ્ઞાન ની વાણી છે. હા સર્વજ્ઞ અનુસારી છે, પ્રત્યક્ષ જ્ઞાન છે. પ્રત્યક્ષ જ્ઞાનમાં ભગવાન પરિણમેલા છે, એની એની સાથે જે ધ્વનિ એની નિમિત્તને બધી સંબંધ છે, એવી જાતની ધ્વનિ આવે છે. ભગવાન ધ્વનિ ધ્વનિ ક્ષત્રિ ગણધન નહોતા એટલે એમ કીધું તો નિમિત્તથી છે, પણ એ ખરી રીતે ભગવાનની વાણીનો એવો કાળે જ હતો કે ટાઈમે છૂટે એવું નિમિત્તને એમની સંબંધ હતો. લોકલોક ને પ્રકાશ મળવાનું છે, અનંત રહસ્ય આવે છે. ભગવાન બધું વાણી પૂરેપૂરું આવે છે, એ તો વાણી છે એટલે એમ કે પૂરું ભગવાન કેવળ જ્ઞાન એ કઈ બધું વાણીમાં ભગવાનનો આત્મા કઈ નથી આવી જતો, એટલે વાણી પર છે એમ કહેવાય. બાકી વાણીમાં પૂરેપૂરું આવે છે, વાણીના ધ્રુવ ગૌતમને શુદ્ધ જ્ઞાન પરિણમી ગયું ને બધાને શાસ્ત્રોની રચના કરી, બધાની યોગ્યતા પ્રમાણે જાત જાતના બધાની તૈયારી થઈ ગઈ. ભગવાન ઉપાદાન કોઈ મુનિયમ કોઈ શાળ કોઈ કેટલા સંખ્યા બંધને તૈયારી થઈ ગઈ. વાણી કોઈ જુદી જાતની હતી, આખું એમને ફેર ફાળ દઈ સાચું સ્વરૂપ બધાને બતાવી દીધું. ટોળે ટોળા તૈયાર થઈ જાય અને રુચિ જાગૃત થઈ જાય આત્મા તરફ, કે આત્મા કોઈ અનુપમ ને આશ્ચર્યકારી છે એવું એમને વાણીમાં દેખાતું હતું. મને ગુરુદેવ મારા ગુરુએ જે ઉપદેશની જમાવટ કરી છે એની પાસે મને આ પૃથ્વીનું રાજ પ્રિય નથી. પૃથ્વીનું તો શું, પણ આ ત્રણ લોકનું રાજ મને પ્રિય નથી. ઓમ ભગવાન કે દિવ્ય ધ્વનિ ભગવાન કે વાણી મેં ઓમ આપા એકાક્ષરી વાણી ભગવાન કી વાણી હૈ, ઇસમે સબ અનંત રહસ્ય આતા હૈ. સબ અપને યોગ્યતા અનુસાર સબ સમજ લેતે હૈ. ઓમ હૈ, ઓમ મેં સબ પંચ પરમેશ્વર કા મંત્ર સબ ઓમ મેં આ જાતા હૈ. ભગવાન કી વાણી હૈ, ભગવાન કો કેવળ જ્ઞાન હોતા હૈ નહીં તો વાણી એસે ક્રમ ક્રમ નીકળતે હૈ, એસી ભગવાન કી વાણી ક્રમ ક્રમ સે નહીં નીકળતે, એક ઓમ નીકળતા હૈ. એ ઓમ મેં સબ અનંત રહસ્ય આતા હૈ, ઇસમે ઇતના અતિશય રહેતા હૈ કે સબ અપની ભાષા મેં સબ સમજ લેતે હૈ કે ભગવાન કી વાણી ઓમ હૈ.
कौन कौन अहंत अवस्था में भी जाया जाता है।
अहंत अवस्था में इसका ध्यान नहीं होता, ये ओम भगवान की वाणी है,
वाणी
है, वाणी है। भगवान तो पूर्ण केवल ज्ञान हो गया, भगवान ओम का ध्यान नहीं करते, भगवान की वाणी ओम है।
वाणी में मीठा
श्री
द्राक्ष
समय उपमा आपे थे भगवान ने वाणी ने मीठा कहू के आ द्राक्ष ने मीठास तो जड़ है, એને ઉપમા આપી છે કે આ દ્રાક્ષો કેમ જંગલમાં વહી ગઈ, એ આ જગતમાં ભગવાનની વાણીને એવી મીઠાશ થઈ દ્રાક્ષને શરમ આવી કે હવે આ બધા વસ્તી વચ્ચે રહેવા કરતા જંગલમાં રહેવું ઠીક છે, એટલે એ દ્રાક્ષો તો વનમાં જ વહી ગઈ, કારણ કે આમાં તો શરમ આવે એવું છે, ભગવાનની વાણીની મીઠાશ આગળ તમારી આ દ્રાક્ષની મીઠાશ તો બધી તુચ્છ થઈ જાય છે, માટે જંગલમાં દ્રાક્ષો તો જંગલમાં વહી ગઈ, જે બધી શેરડી તો પીલોમાં પીલાવા માંડી ગઈ કે આ તો ભગવાનની વાણી આગળ તો આ બધી મારી મીઠાશ તો આ તુચ્છ છે, માટે ભગવાનની વાણી તો જગતમાં એની મીઠાશ એના રહસ્યો એમાં જે સાંભળે જે તન્મય થઈ જાય એમાં એ તો કઈ જેની મધુરતા ને એની મીઠાશ આગળ દ્રાક્ષો શરમાઈ જાય છે, શેરડી પીલોમાં પીલાવા માંડી જાય છે, બધું તુચ્છ છે, એ જળ મીઠાશ ને એ બધી શેરડી ને મીઠાશ ને એ તો બધું કે જળ ભગવાનની વાણી ને મીઠાશ, કે જે આત્માની અનુપમ આત્માને બતાવનારી એ જે વાણી ભગવાનની સર્વોત્કૃષ્ટ તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ, એ દિવ્ય ધ્વનિ ની મીઠાશ ને એના રહસ્યો સાંભળવાથી જીવ એમાં એવું તલીન થઈ જાય છે, એ સાંભળે છે જે રૂચિથી એના ભવ નો ભાવ થાય છે ને અંદર ચૈતન્ય દેવ પ્રગટે છે, ભગવાનની વાણીની મીઠાશ આગળ આ બધું તુચ્છ છે, અને કોઈ ઉપમા નથી લાગતું જળની કોઈ મીઠાશ આગળ ભગવાનની વાણીની મીઠાશ ને મધુરતા ને કોઈ ઉપમા દઈ શકાતું નથી।
ગુરુ કેવા હોય?
ગુરુ યથાર્થ સત, સતનું સ્વરૂપ જેને પ્રગટ થયું છે એવા ગુરુ, જે યથાર્થ સ્વરૂપ રૂપે પરિણમી ગયા છે અને યથાર્થ વસ્તુ સ્વરૂપને બતાવનારા છે એવા ગુરુ હોવા જોઈએ। આ ગુરુ તો પોતે યથાર્થ ઓળખીને ગ્રહણ કરવા જોઈએ, એટલી તો પોતાની તૈયારી હોવી જોઈએ કે અંતરમાંથી એટલી જિજ્ઞાસા પ્રગટ કરીને સત સ્વરૂપ કહેનારા એવા ગુરુને પોતે ગ્રહણ કરીને પછી ગુરુ જે કહે એનો આશય ગ્રહણ કરીને પોતે એ પ્રમાણે માર્ગે ચાલે તો માર્ગ પ્રગટ।
જ્ઞાની ઓળખ કેવી રીતે? એમાં મારો પ્રશ્ન સામાન્ય છે, સામાન્ય તો કુગુરુ ને સુગુરુ માં નહીં થઈ શકે કે જેવું ભજન આત્મા જતું હોય પરમ જતું હોય તે શું ગુરુ અને આ, પણ એક મુમુક્ષુની ભૂમિકામાં સૌક્ષમ જ્ઞાન છે અને એક સાચા આત્મજ્ઞાની છે, એ બે ને મુમુક્ષુ કઈ ઓળખે?
એક ગુરુ
એક મુમુક્ષુ છે કે જેને સૌક્ષમ જ્ઞાન માં બધું જેવું જ્ઞાની કે એવી પ્રમાણે બધી વાણી એની વાત આવે છે, અને બીજો ખરેખર અસત પુરુષ છે,
પરિચય કરવાથી એના અંતર ઓળખવાથી ખ્યાલ આવે કે આ માત્ર ક્ષણ થી બોલે છે અને સ્વાનુભૂતિ અંતમાં નથી ને બોલે છે, એની એની વાણીનું વજન ક્યાં જાય છે, એની પરિણતિ શું કામ કરે છે, એ સાચો મુમુક્ષુ હોય એના હૃદય નેત્ર એવા થઈ ગયા હોય છે કે કોઈ અપૂર્વ વાણી જ્ઞાનીની કોઈ વાણી અપૂર્વ હોય છે અને અંતર માંથી ભીંજાયેલી ને ભેદનાન પડતી વાણી, ક્ષણે ક્ષણે ભેદનાન પડતી વાણી, સ્વાનુભૂતિ તરફ અનુભવ માંથી આત્મસ્પર્શી વાણી એને ગ્રહણ કરી શકે, એના હૃદયના નેત્રો જેવી જાતના ગ્રહણ કરવાને યોગ્ય થઈ ગયા હોય અને આ માત્ર ક્ષણથી બોલે છે, એના અંતરના કઈ જાતની દિશા ને કઈ તરફનું વજન ને કેવી જાતનું ભીંજાયેલું કેવી રીતે નીકળે છે, ક્યાં વજન આવે છે ઓળખી શકે છે, એવી રીતે આવે છે, ઓલું ક્ષણ જ્ઞાન હોય અને ઓલું અનુભૂતિનું જ્ઞાન હોય, એ અંતરમાંથી જે વર્તો હોય એ કંઈક જુદું જ નીકળતું હોય, ઓલું જે ક્ષણથી નીકળતું હોય એ કંઈક જુદી રીતે નીકળતું હોય, એ ગ્રહણ કરી શકે છે, જે મોક્ષતા હોય ગ્રહણ કરી શકે, એનો વિશેષ પરિચય કરવાથી
મારી
जो प्रत्यक्ष में दिख रहा है ये आत्मान भूति नहीं है, इस उपदेश देने वाले को तो उसके उपदेश उसके स्वरूप में ही सुनना चाहिए गुरु।
ये अपने निमित्त होता है तो सच्चा गुरु नहीं,
सच्चा गुरु होता है
जो जिसको निर्मित है तो देखना तुझे गुरु करते थे जिन्हें सुना है जो अपने पात्रता प्रकट हुए जिससे अपने मनुष्य सच्चा मनुष्य है तो अपने समझने के लिए वो समझता है पर इसको गुरु नहीं मानता है तो समझने के लिए सच्चा गुरु ने माना इसको स्वाध्याय करते वो जीते तो सच्चा गुरु गुरु ने माना
तो उसको उपदेश सामने नहीं
तो उसके सामने गुरु सच्चा गुरु से लाभ होता है शास्त्र में सच्चा गुरु से लाभ होता है सच्चे लाभ होता है गुरु नहीं मिलता है तो साधर्मी को एक चीजा चर्चा करे चर्चा करे ऐसा तो करते आपस में
चर्चा
गुरु का पुछाना और शरीर आत्मा भी नहीं उसको पुछाना है वो कहने वाला गुरु कौन है वो ऐसा समझ लेना
विशेष चरण कमल मारे वो बधु सारू चरण कमल बधु सारू छे चर्चा विचारण
कर
चर्चा
विचारण कर्या वगर एमने गुरु नी भक्ति एना हृदय में महिमा जो हो तो गुरु नो शू आश्रय छे ग्रहण करिए छे એટલું સુખું જ્ઞાન ગ્રહણ કરે એને શાસ્ત્ર નો હેતુ હેતુ અને શાસ્ત્ર એમ કે સમજવા માટે નહીં પણ કોઈ બીજા હેતુથી શાસ્ત્ર ને જ્ઞાન જાણે હું બહુ જાણી લઉં એવા હેતુથી હોય તો એ કઈ લાભનું કારણ નથી કે મેં ખૂબ જ્ઞાનવાન હો જાઉં મેં ઉત્પન્નિત હો જાઉં મેં જ્ઞાન ઇસકે લીએ જ્ઞાન પ્રગટ કરે તો એ કઈ લાભ નથી કરતો પણ ગુરુની ભક્તિ એની મહિમા ગુરુએ ક્યાં પ્રગટ ક્યાં કે ક્યાં દશા હૈ વો ગુરુ કહેતા હૈ તો આશય ગ્રહણ કરે અને ગુરુ કી આજ્ઞા ગુરુ કહે ઇસકી યોગ્યતા દેખકર કહેતા હૈ તો ઇસકી આજ્ઞા ગ્રહણ કરકે સમજના ને એસે ગુરુ કહે વો હી સમજે ઇસકો આશય ગ્રહણ કરે અપની સ્વચ્છંદ મતિ સે વિચારણા કરે સ્વચ્છંદતાથી અપની ઈચ્છા કે ઈચ્છા પ્રમાણે વિચાર કર્યા કરે ઈચ્છા પ્રમાણે અર્થ કર્યા કરે પોતાની ઈચ્છાથી શાસ્ત્રના અર્થ કર્યા કરે આપની ઈચ્છા પ્રમાણે કરે તો એવું જે જ્ઞાન એવું જ્ઞાન લાભનું કારણ નથી ગુરુએ જે માર્ગ બતાવ્યો એનો આશ્રય ગ્રહણ કરીને ગુરુ જે નિમિત્ત યથાર્થ નિમિત્ત છે એને જે કીધું એ પ્રમાણે પોતે વિચાર કરીને નક્કી કરે પરીક્ષા કરીને નક્કી કરે પણ જે ગુરુના આશય પ્રમાણે વિચાર કરી નક્કી કરે તો અંતરમાં એને આગળ જાય છે ગુરુની ગુરુના આશ્રય વગર પોતાની સ્વચ્છંદ મતિથી કલ્પના કરીને કે આમ એનો અર્થ છે આમ એનો અર્થ છે શાસ્ત્રના અર્થ મતિ કલ્પના એ અર્થ કરે તો એ તો ખોટું થાય યથાર્થ સમજતો નથી ચરણ કમળમાં રહેવું એટલે એનો આશ્રય ગ્રહણ કરો હૃદયમાંથી ચરણ કમળમાં એને સાનિધ્ય મળે અને નજીક રહેવાનું મળે એ તો મહાભાગની વાત છે કે ગુરુની સમીપ રહેવાનું બને અને એની નજીક એનો આશ્રય ગ્રહણ એની ભક્તિ ને એની આજ્ઞા એની સેવા મળે એ તો મહાભાગની એના હૃદયથી એનું હૃદય એવી રીતે અર્પણ હોય ને નજીક સમાગમ મળે તો મહાભાગની વાત ને ન મળે તો ગુરુએ જે આજ્ઞા કીધી હોય એને હૃદયમાં રાખીને ગ્રહણ કરીને વર્તે તો પણ એ ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તતો હોય એને એવો સમાગમ ન મળે તો પણ પોતે હૃદયમાં ગ્રહણ કરીને રાખે તો પણ એ ચરણ કમળને ગ્રહણ કરે બધો ભગવાને શું કીધું છે એ ભગવાનના આશય પ્રમાણે પોતે શાસ્ત્રો લખે છે અને એ પ્રમાણેના વિચારો એના હૃદયમાં ભગવાને શું કીધું આચાર્યોએ શું કીધું મુનિઓ પણ એ હૃદયમાં દેવગુરુ શાસ્ત્રને આશ્રય રાખીને શાસ્ત્રો લખે છે તો એમ લખે છે ભગવાને આમ કીધું છે એમની ગાથાઓમાં પણ એક ભગવાનનો આશ્રય તો દેવગુરુ શાસ્ત્રનો આશ્રય તો હૃદયમાં મુમુક્ષુને સાધકોને પણ હોય છે એને છોડીને પોતાની મતી કલ્પના એ કરે તો માર્ગ મળતો નથી.
બે વિશેષણ
એકલા શાસ્ત્ર ભણેલા ગુરુ હોય એ કઈ વાસ્તવિક ગુરુ નહીં પણ આત્માનું સમજેલા હોય ને શાસ્ત્ર ભણેલા હોય એ બે જેનામાં હોય એ તો ગુરુ જ છે. પણ એકલા શાસ્ત્ર ભણેલા હોય તો એ કઈ વાસ્તવિક ગુરુ તો નથી. અંદર આત્માનું પ્રગટ નથી તો એકલા શાસ્ત્ર ભણ્યા હોય એ તો શાસ્ત્ર માત્ર સમજ્યા શાસ્ત્ર ને ભણાવે વાસ્તવિક ગુરુ નું કહેવાય.
પંડિત
એ તો પંડિત કહેવાય. અર્થ પણ કરે એની અંદર આત્માનું પણ પ્રગટ થયું હોય એવા ગુરુ તો એ તો સર્વોત્કૃષ્ટ એ ગુરુની સુંદર. આત્માનું સમજાવું એ ગુરુ કહેવાય પણ એકલા શાસ્ત્ર ભણેલા હોય એ કઈ ગુરુ નું કહેવાય. શાસ્ત્ર બધું સ્વરૂપ જ્ઞાન પણ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર બધેથી ભરપૂર હોય એ દર્શન. જેને આત્માનું કરવું છે આત્માની ખરી જિજ્ઞાસા જાગી હોય છે એ સાચા સત્પુરુષ ને ઓળખી જ દે છે. કે જેને ભાવ નો અભાવ કરવાની જેને જિજ્ઞાસા જાગી હોય એના હૃદય એવું પાત્ર થઈ જાય છે કે સાચા ગુરુ કોણ છે એની વાણી એનું હૃદય કેવી જાતનું એનું અંતરનું હૃદય છે એની વાણી દ્વારા અને અમુક જાતના એના પરિચય દ્વારા ઓળખી લે છે કે આ સત્પુરુષ છે. એ જેને ખરી જિજ્ઞાસા જાગી હોય ઓળખી જ લે છે. એવી તૈયારી પોતાની જોઈ તો સત્પુરુષ ઓળખાયા વગર રહેતા ગુરુને ઓળખી શકાય છે. જેના હૃદય નેત્રો એવા નિર્મળ થઈ જાય સાચા સત્પુરુષને ઓળખી ગયું છે. જેને આત્માની જિજ્ઞાસા જાગી હોય પ્રથમ જિજ્ઞાસા આત્માની તૈયાર કરવી. જેને બહારમાં ક્યાંય રૂચિ લાગતી નથી જેને ક્યાંય સુખ નથી લાગતું એવી જો જિજ્ઞાસા હોય અને જેને આત્માનું જ કરવું હોય એને પોતે વિચાર કરવો સ્વાધ્યાય કરવી સાચા ગુરુને ઓળખવા સાચા ગુરુ શું કહી રહ્યા છે કેવો માર્ગ બતાવ્યો છે એ સાચા ગુરુને ઓળખાણ કરીને એ શું કહી રહ્યા છે એ માર્ગે પોતે એ માર્ગનો નિશ્ચય કરવો વિચાર કરવો એની રૂચિ આત્મા તરફ જવી જોઈએ. બહારની રૂચિ જ્યાં સુધી છે જેને બહારમાં ગમે છે એને તો આત્મા તરફ આ જન્મ મરણથી બસતી આ વિકલ્પની જાળથી જાળમાં જેને શાંતિ નથી લાગતી શાંતિ ક્યાં છે એ જેને શોધ કરવી હોય તો એને વિચાર કરવો એની લગ્નિ લગાડવી એ જાતના શાસ્ત્ર વાંચવા એ જાતના ગુરુનો પરિચય કરવો એવી જાતનો સત્સંગ કરવો કે જેથી એને સાચો માર્ગ મળી જાય. સાચો માર્ગ મળે તો એ જાતનો વિચાર લગ્નિ બધું જ કરવા જેવું છે. તો આત્માની લાગવી જોઈએ અંતરમાં. ઈચ્છા થાય કઈ ભાવના અંદર ની કોઈ જુદી ઈચ્છા થાય ભગવાન પાસે ઈચ્છા ના જે અંદર ભાવ હોય જેને ભગવાન ઉપર એને જવાની ઈચ્છા તો થાય પણ એ કઈ એમ ઈચ્છાથી થોડું જ રહે છે. અંતર ભાવના હોય ને એવા યોગ હોય તો જવાય એમ કઈ જવાય છે.
જય હો વિજય હો ભગવતી.